પ્રવચન નંબર 165 તારીખ 27/8/89 64 મિનિટ સમયસાર ગાથા 27-30.
સિત્યાવીસમી ગાથાનો જન્મ એમ થયો કે 26મી ગાથામાં અજ્ઞાની જીવ છે એ દેહને જ આત્મા માને છે અને આત્મા છે તે દેહ છે, દેહને આત્મા કઈ જુદી વસ્તુ નથી. એટલે અમે તો તીર્થંકર ભગવાન આ દિવ્યનું શરીર એની વાણી છૂટે એવી 1008 તો જેના લક્ષણ દેહના હોય તે જેવું કે બધા સુધી ઝાંકા થઈ જાય એવું એ દેહની સ્થિતિ જોવે. અને એ દેહ છે જે અમારા તીર્થંકર ભગવાન છે, દેહથી કોઈ જુદો આત્મા છે એમ અમે માનતા નથી. અને દેહની સ્તુતિ કરતા તીર્થંકર ભગવાનની સ્તુતિ થઈ ગઈ. દેહને જોઈને દેહની સ્તુતિ કરે છે અજ્ઞાની તો કહે છે કે એ તો અમને આત્માની સ્તુતિ થઈ ગઈ. તો આચાર્ય ભગવાન કહે છે કે તારી ભૂલ છે, જે ભૂતગલમય દેહ છે એ આત્મા નથી, દેહથી આત્મા જુદો છે. અને આત્માની સ્તુતિ અથવા તીર્થંકર ભગવાનની સ્તુતિ કેવળીની સ્તુતિ કરવાની રીત કોઈ જુદા પ્રકારની છે, એ પ્રકાર જ જુદો છે. તો એને સમજાવે છે. હવે એવા અજ્ઞાની પ્રાણીને સમજાવે છે, દેહને આત્મા માની બેઠો છે તો કહે છે કે દેહ છે તે આત્મા નથી. તો શિષ્ય એમ કહે છે કે શાસ્ત્રમાં પણ આવે છે કે દેહ છે તે આત્મા છે, દેહ છે તે જીવ છે, મનુષ્ય જીવ છે, નારકી જીવ છે, એમ દેહને જીવની સંજ્ઞા આપવામાં આવે છે. તો શું છે? તો કે તું એ નય વિભાગ સમજતો નથી, કઈ નયનું કથન છે એ તું સમજતો નથી. ત્યાં આચાર્ય કહે છે કે તું માનો છે એમ નથી, દેહ કે જીવ છે એમ નથી. દેહને જીવ કયો હોય આગમમાં, એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય, મનુષ્ય જીવ એમ જીવ કયોમાં આવે પણ એમ નથી, એ જે કથન છે એવું એનું વાચ્ય નથી. તું નય વિભાગને જાણતો નથી એટલે કઈ નયનું આ કથન છે, દેહને જીવ કયો હોય, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયને, તો કઈ નયનું કથન છે એ તું સમજતો નથી. આત્મા કર્મથી બંધાયેલો છે એમ પણ વ્યવહારનું કથન આવે, દેહ છે તે આત્મા છે એમ પણ વ્યવહારનું કથન આવે, જીવ રાગી તે જીવ છે, દુઃખ ભોગવે તે જીવ છે એમ પણ વ્યવહારનું કથનો આવે, પરને જાણે તે જ્ઞાન છે એમ પણ કથન આવે, પર્યાયને કરે તે આત્મા છે એમ કથન આવે. તો એ બધા વ્યવહારની ના કથન છે. આત્મા કરતા છે એને કરતા કે એ વ્યવહાર નહીં, અબધ મુક્ત આત્માને કર્મથી બંધાયેલો કહે એ પણ વ્યવહાર નહીં. આત્મા દેહથી ભિન્ન હોવા છતાં દેહવાળો આત્મા, શરીરવાળો આત્મા એમ કે એ બધા વ્યવહારની ના કથન જૂઠા છે. એ કથનને તો સાચું માનીશ માં, એ તો સંયોગનું માત્ર જ્ઞાન કરાયું છે કે આત્માની સાથે કયા પ્રકારનો સંયોગ સંસારી જીવને હોય છે, કે દેહનો સંયોગ, કર્મનો સંયોગ, રાગનો સંયોગ, ઇન્દ્રિય જ્ઞાનનો સંયોગ, પર્યાયનો સંયોગ, એ સંયોગનું જ્ઞાન કરાયું છે. તું સંયોગને જ આત્મા માની બેઠો એ તારી ભૂલ છે. વ્યવહાર નહીં, માત્ર સંયોગનું જ્ઞાન કરાવે છે અને નિશ્ચય નહીં, સ્વભાવનું ભાન કરાવે છે. આ બે વાતો ખ્યાલમાં હોય તો બધી વાતનો ઉકેલ આવી જાય. વ્યવહાર નહીં, સંયોગનું જ્ઞાન કરાવે છે કે આત્માની સાથે અત્યારે આ ભૂતગલનો સંયોગ છે તો આ શરીરને જીવ કહેવાય, ઉપચારથી એમ કહેવામાં આવે છે. એમાં આત્માને આ પ્રકારનો કર્મનો સંબંધ થયો છે, તો એ કર્મવાળો જીવ છે એમ પણ કહેવાય, કર્મથી બંધાયેલો છે એમ પણ કહે, વ્યવહાર નહીં હો એમ. જીવની અવસ્થામાં રાગ થાય તો રાગી જીવ છે એમ પણ વ્યવહાર નહીં કહે. એ વ્યવહાર નહીંના બધા કથનો આવે છે, એ વ્યવહાર નહીંના કથનને તું સાચું માની બેઠો છો એ તારી મોટી ભૂલ છે. એટલે દેહને જોઈને તીર્થંકરની સ્તુતિ હું કરું છું એ તને ભ્રાંતિ થઈ છે. તને દેખાય છે દેહ, તીર્થંકરનો આત્મા તો દેખાતો નથી, અને દેહ છે તે જ આત્મા છે એમ મને એની સ્તુતિ કરત તું એ તારી ભૂલ છે. એટલે નય વિભાગને તું જાણતો નથી. હવે આચાર્ય ભગવાન એ અજ્ઞાની પ્રાણીને સમજાવવા માટે બે નયથી સમજાવે છે, વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં, બે નયો છે સમજી ગયા. વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે ને નિશ્ચય નહીં સ્વભાવનું ભાન કરાવે છે. વ્યવહાર નહીં કહે છે એવું આત્માનું સ્વરૂપ નથી એમ કહે છે. જો 27મી ગાથામાં આવે છે નહીં વિભાગ આ પ્રમાણે છે, જીવ દેહ બંને એક છે વ્યવહાર નહીંનું કથના, પણ નિશ્ચયે તો જીવ દેહ કદાપી એક પદાર્થના, કદાપી કોઈ કાળે જીવ અને દેહ બે એક છે નહીં, ભિન્ન ભિન્ન છે બે તત્વો. એક જીવને કહ્યું ગાથાનો અર્થ વ્યવહાર નહીં તો એમ કહે છે કે એમ વ્યવહારના પક્ષવાળાને વ્યવહારની વાત સાચી લાગે છે અને નિશ્ચયની વાત ખોટી લાગે છે, અને નિશ્ચયનો અનુભવ છે એને વ્યવહારની વાત ખોટી લાગે છે. બેને પરસ્પર એમ જુદું લાગે છે. વ્યવહાર નહીં તો એમ કહે છે કે જીવ અને દેહ એક જ છે, એમ વ્યવહાર નહીં કહે કે જીવ અને દેહ બે એક જ છે, પણ નિશ્ચય નહીંનું કહેવું છે કે નિશ્ચય એટલે સાચું એમ કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી, કદી કોઈ પણ કાળ એમ નિગોદમાં હોય, મનુષ્યની પર્યાયમાં હોય, દેવની પર્યાયમાં હોય, તો પણ કદાપી આત્મા અને દેહ બે એક થતા નથી, બે ભિન્ન ભિન્ન છે. એના દ્રષ્ટાંત સોનું ને ચાંદી મળેલા દેખીને આવશે, સોનું ને ચાંદી દ્રષ્ટાંત આવશે. ટીકા, જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદી, સોનું અને ચાંદી એને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, એક પિંડ બનાવે સોનું અને ચાંદી ગાળી નાખે મિક્સ કરી નાખે, બારાની સોનું ને ચારાની ચાંદી ભલે હોય તો આ મિક્સ કરી નાખે તો કહે છે તો એ પિંડનો વ્યવહાર થાય છે. ને સોનું જ કહેવાય ને છાસિયું સોનું કહેવાય, થોડુંક સફેદ હોય થોડુંક સફેદ તો એને છાસિયું સોનું છે આ એમ સોની લોકો કહે એમ. પણ આ છાસિયું ચાંદી છે એમ ન કહે, છાસિયું સોનું કહેવાય. ચાંદી થોડી ને સોનું જાડું, સોનું હોય એક તોલો અને નવ તોલા ચાંદી તો એને છાસિયું સોનું ન કહેવાય, કેમ કે પીળાશ દેખાય જ નહીં, સફેદ જ દેખાય બધું. પણ આ તો પીળાશ જાજી હોય અને ચાંદી છોડી નાખી હોય દગો કરવા માટે તો એને ભેળસેળ કરે તો છાસિયું સોનું કહેવામાં આવે એમ. એક પિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને દ્રષ્ટાંત પૂરો થયો. આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે, આકાશના એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. જેમ સોનું ને ચાંદી ગાળીને એક પિંડ બનાવવામાં આવે અને આ છાસિયું સોનું છે એમ વ્યવહાર કહેવામાં આવે, એમાં આત્માને દેહ અનાદિથી આકાશના એક ક્ષેત્રે પિંડ રૂપે રહેલો છે તો એકપણાનો વ્યવહાર છે. આત્માને દેહ, દેહ ને આત્મા એક છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આમ વ્યવહાર માત્રથી જો, આમ વ્યવહારથી નહીં, આમ વ્યવહાર માત્રથી જો આત્મા અને શરીરનું એકપણું છે આત્મા ને શરીર એક વ્યવહાર નહીં કથન છે. વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે અસત્યાર્થ જાણી તેનું પ્રધાન છોડજે. અગાઉ બધા અગાઉ ભાઈ અગાઉ આ બાજુ બેઠા ના આવો ભાઈ જાઓ. અહીંયા ભાઈઓની જગ્યા છે, આવું હોય તો અહીંયા જગ્યા છે. આવો દ્વાર ટીકર છે ને. વ્યવહાર નહીં વળે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું પ્રધાન છોડવું મહાસિદ્ધાંત છે. આ જ્ઞાનીનું વાક્ય છે ટોડરમલ સાહેબનું. બોલો. એટલે દેહ ને આત્મા એક છે એમ વ્યવહારીનું કથન છે એ સાચું નથી. શ્રદ્ધા હોય તો છોડી દેજે. દેહ ને આત્મા ભિન્ન ભિન્ન છે, એક નથી. જેમ સોનું ને ચાંદી એક નથી એમ. આમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એક પણ છે, પરંતુ નિશ્ચયથી એક પણ નથી, જુદા જુદા છે. સોનું ને ચાંદી બે જુદા જુદા છે, એમ આત્મા અને દેહ બે જુદા જુદા છે. એને શોધે તો ચાંદી નીકળી જાય અને સોનું એકલું રહી જાય. ચાંદુ હોય તો નીકળી જાય, ભેટ છે બધું નીકળી જાય, ભઠ્ઠીમાં નાખે, સોનાને શુદ્ધ સુવર્ણ કરી નાખે, બધું કચરો નીકળી જાય. એમ વેદજ્ઞાન કરે તો દેહ ને આત્મા જુદા લાગે. જ્યારે ભેગાનો વ્યવહાર છે ત્યારે એ જુદા છે, જુદાનો અનુભવ થાય છે. આત્માને સરમુખ થાય, ઉપયોગ આત્મામાં લગાવે તો એકલો આત્માનો અનુભવ આવે છે, દેહનો અનુભવ નથી આવતો. એમાં દેહ દેખાતો જ નથી ને. દેહ હોવા છતાં દેહ દેખાતો નથી, કેમ કે દેહ ઉપરથી ઉપયોગ છૂટ્યો ને આત્મા ઉપર ઉપયોગ ગયો તો આત્મા જણાય છે, દેહ જણાતો નથી. બહારની કોઈ વસ્તુ જણાતી નથી, રાગ જણાતો નથી, પર્યાય જણાતી નથી. પરંતુ નિશ્ચયથી એક પણ નથી, દેહ ને આત્મા જુદા જુદા છે. કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદી અને સફેદપણું આદી જેમનો સ્વભાવ છે એના લક્ષણ જુદા જુદા છે. સોનાનું લક્ષણ પીળાપણું છે, ચાંદીનું લક્ષણ સફેદ છે. આદી જેમનો સ્વભાવ છે જુદા જુદો, એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી સર્વથા ભિન્ન, કથનચિત ભિન્ન, કથનચિત ભિન્ન નથી. સોનું ને ચાંદી સર્વથા ભિન્ન છે. એ કથનચિત ભિન્ન અભિન્ન હોય ને એની જાત ના હોય ને એને ભિન્ન ભિન્ન કહેવાય. સોના ને સોનાની જાતના સોનાના પરિણામ એને કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન કહેવાય. પણ સોનું ને ચાંદી એ કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન નહીં, સર્વથા ભિન્ન છે. કેમ કે બે ના લક્ષણ જુદા જુદા છે. એમ અત્યંત ભિન્નપણું, સર્વથા ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસ્થિતિ છે. એક પદાર્થ કોઈ સંજોગોમાં સ્થિત થઈ શકતો નથી, અસ્થિતિ છે એટલે સ્થિતિ નથી, જુદા જુદા છે. તેથી અનેકપણું છે. સોનું અને ચાંદી એકપણું નથી પણ અનેકપણું છે, બેપણું છે. તેવી રીતે દ્રષ્ટાંત, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ. ઉપયોગ એટલે આત્મા જેનું લક્ષણ છે ઉપયોગ, એ અને અનુપયોગ એટલે દેહ જેમાં ઉપયોગ લક્ષણ નથી, ચેતના લક્ષણ નથી. એવો જેમનો સ્વભાવ છે એવા આત્માને શરીરને આત્માનું લક્ષણ ઉપયોગ છે અને શરીરનું લક્ષણ અનુપયોગ, જળ અચેતન છે. માટે આત્માને શરીરને અત્યંત ભિન્ન પણ હોવાથી લ્યો કથનચિત ભિન્ન ભિન્ન લાગુ ન પડે, સ્વજાતિમાં પડે, વિજાતિમાં કથનચિત ભિન્ન ભિન્ન લાગુ ન પડે. આત્માને શરીરને અત્યંત સર્વથા ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી. તેથી અનેકપણું છે, બેપણું છે. આત્માને જળ બે બીજા છે, આવો આ પ્રગટ નહીં વિભાગ છે. એમ રાગને અને આત્માને અત્યંત ભિન્ન છે. એમ આત્માને આત્માનું જ્ઞાન એ કથન દિવ્ય નભિન્ન છે. પણ આત્મા જેમ દેહ છે આત્માથી સર્વથા ભિન્ન, એમ પુરપાપના ભાવ પણ સર્વથા ભિન્ન. એમ જાતિ ફેર છે, એક જાતિ નથી. પાણી ને પાણીના નિર્મળ પરિણામ કથનથી ભિન્ન ભિન્ન કહેવાય, પણ પાણીની આરે મેલ ભેરવો હોય એમાં ભિન્ન ભિન્ન ન હોય, સર્વથા ભિન્ન છે. બેના લક્ષણ જુદા છે. એમ આત્મા અને રાગનું લક્ષણ સર્વથા ભિન્ન છે. રાગમાં સ્વપરની પ્રકાશક શક્તિ નથી, ચેતના નથી, માટે સર્વથા ભિન્ન છે. આત્માને રાગ, આત્માને દેહ, આત્માને કર્મ સર્વથા ભિન્ન છે. આત્માને ઉપયોગ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. દ્રષ્ટિ અપેક્ષાએ ભિન્ન, જ્ઞાન અપેક્ષાએ અભિન્ન છે. ઉપયોગ આત્માથી અનન્ય છે. માટે વ્યવહારને એ જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. એટલે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે એમ વિચારવું કે આ જે દેખાય છે એ તો દેહની આકૃતિ છે, એમાં અર્યન ભગવાન કેવળી પરમાત્મા એમાં જુદા બિરાજમાન છે, એમ લેવું. એ જ અર્યન છે એમ ન લેવું. એ તો પાષાણની પ્રતિમા છે. કે આપણા પરમાત્મા અર્યન કંઈ પાષાણ હોય એ તો એમાં સ્થાપના કરી છે અર્યંતની. સમજી ગઈ? એટલે અર્યંતપણે તમે એને દર્શન કરો, પણ એ દેહ છે તે જુદો ને આત્મા જુદો છે. હવે સુતીનો પ્રકાર પણ જુદો બતાવશે. કે એમને નહીં કે તું તીર્થંકર ભગવાનનું નિમિનાથ ભગવાન પાળો શરીર છે તો એને તું ગૌણ કરી દે અને એને કેવળ જ્ઞાનની સ્તુતિ કર, એમ નહીં કે દેહને જ આત્મા માને છે તો એને બદલે એમ કહેવું જોઈએ ને કે એનો દેહને ગૌણ કર અને એમાં જે કેવળ જ્ઞાન છે આત્મામાં અરૂપી આત્મા એને દર્શન કર, એમ નહીં કે એ રીતે તીર્થંકરની સ્તુતિ થતી નથી. બોલો કે ભાઈ સાહેબ પરમાત્માની સ્તુતિ કરું ને હું, તો કેની સામે જોઉં? કેની સામે જોઉં? એની સામે જોતા પરમાત્મા ના દેખાય. અહીંયા જો ને તો પરમાત્માના દર્શન થાય. આ સ્તુતિનો પ્રકાર જ જુદો. અહીંયા શુભ ભાવની સ્તુતિને ગૌણ કરીને જેને એકતા છે શરીરને આત્માની એને સમજાવે છે. મિથ્યાત્વનો દોષ લાગે છે, સ્તુતિમાં મિથ્યાત્વનો દોષ લાગી ગયો. કેમ કે શરીરને જ આત્મા માનવા માંડ્યો. બે કાવા ને બે ધોળા ને બે સુવર્ણ ને આવે છે ને 24 તીર્થંકરના આવે છે દોહામાં. છે કોઈને યાદ છે? નહીં. એમ આવે છે બે કાવા ને બે ધોળા ને બે સુવર્ણવર્ણા ને નીલવર્ણા ને એમ આવે 24 તીર્થંકરના શરીરના આવે છે. કે એ શરીરનું વર્ણન છે એ તીર્થંકરનું પરમાત્માનું વર્ણન નથી, એ તો પૂતગલનું વર્ણન થયું. કાળા ને ધોળા ને લીલા, કઈ કોઈ તીર્થંકર ધોળા ને કોઈ કાળા તીર્થંકર હોય? એ તો એનું શરીર છે. શરીરને તો આત્મા મને સ્તુતિ કરાવી દો. તો સ્તુતિ કરવી કે ન કરવી? કે સ્તુતિ કરવી, કે તીર્થંકરની સ્તુતિ કરવી, કેવળીની કરવી? કે હા, તો કેવી રીતે કરવી? એની સામે જોઈશ તો નહીં થાય સ્તુતિ. પણ કેવળીની સામે જોઉં તો કેવળીની સ્તુતિ ન થાય કે ન થાય? કેમ કે નિમિત્તના લક્ષ્ય રાગ થાય પણ વિતરાગ ભાવ પ્રગટ ન થાય. અહીં તો વિતરાગ ભાવની વાત ચાલે છે. વિતરાગ ભાવ તે ધર્મ છે, રાગ તે ધર્મ નથી. તો પછી કાલથી મંદિરમાં બંધ કરવું, જવાનું જવા ન જવાનો પ્રશ્ન નથી. સ્વરૂપ શું છે સ્તુતિનું એ તો સમાજ. અપૂર્વ આમાં આ વિષય એને જુદા પ્રકારનો લીધો છે. આખું જગત સ્તુતિથી ધર્મ માને છે. વંદન, સ્તુતિ, પૂજા, ભક્તિ ઇત્યાદિ બધા શબ્દો આવી જાય. એમ ધર્મ ન થાય, શુભ ભાવ થાય. પણ દેહને આત્મા એક માને છે એટલે મિથ્યાત્માની સાથે શુભ ભાવ થાય, અજ્ઞાની નહીં. અહીંયા મિથ્યાત્માનો દોષ ટાળવા માટે આ સ્તુતિ વર્ણ રૂપાણ છે. પુનપાપ થાય છે એની વાત નથી, પણ સ્તુતિ કરે ભગવાનની તો ભલે દેહને જોઈને સ્તુતિ કરે, પણ પુણ્ય તો બંધાય કે નહીં? કે તારી નજર પુણ્ય બંધાય ઉપર છે, અમે કહીથી પાપ બંધાય છે તને વિદ્યાર્થીનું, અમારું કેવું તમને એમ છે? આ છે ને એક કાચો પાડો છે, સમજે તો કામ થઈ જાય, ઊંધું સમજે તો એ જાણે આચાર્ય કે અમે શું કરીએ. અહીંયા તો સમય સાથે છે એ સમ્યક દર્શનની કેમ ઉત્પત્તિ થાય, અને મિથ્યાત્વનો જ્યાં દોષ લાગતો હોય અને જેટલા ઠેકાણા મિથ્યાત્વના છે એટલા બતાવે છે. આ મિથ્યાત્વનું ઠેકાણું છે, તીર્થંકરને દેહની સ્તુતિ કરે છે. દેહ છે તે આત્મા ક્યાં છે? સોનાને ચાંદીને જુદું છે એમ, ચેતન પરમાત્મા તીર્થંકર અનંતના દેવગુરુ ફરિયા જુદા, એનું શરીર જુદું છે. અને એસીબી ગાથામાં પણ એ લીધું, અનંતના દેવગુરુ ફરિયાને જાણી અને પાછી ત્યાંથી લક્ષ છોડી દે, અને એના જેવો મારો આત્મા છે એનું લક્ષ કરતો અનુભવ થાય તો સમય દર્શન થાય. જ્ઞાનીય લક્ષ રાખી તો શુભ ભાવ થાય, કશાયની મંદતા થાય, કોઈ મંદાય એવું તો અનંત વાર કે આત્માને જાણ્યા વિના પરના લક્ષ્ય પ્રવૃત્તિ કરી છે. એક આત્માને ન જોયું, આત્માની સ્તુતિ ન કરી. એક વખત આત્માની સ્તુતિ કરતા મોક્ષય થઈ જાય છે એમ કે એકત્રિત ગાથામાં એ સ્થિતિ સ્તુતિનું વર્ણન આવશે. માટે વ્યવહારને એ શરીરના સ્તવન કે આત્માનું સ્તવન બને છે. ભાવાર 27 ગાથાનો ભાવાર, વ્યવહાર નહીં તો આત્માને શરીરને એક કહે છે અને નિશ્ચયને ભિન્ન કહે છે, તેથી વ્યવહારને એ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. તો વ્યવહાર નહીંથી કહે છે એ કથન સાચું, અને નિશ્ચય નહીંથી કથન કરે છે એ સાચું. વ્યવહાર નહીં દેહ ને આત્માને એક કહે છે માટે એ કથન એ સાચું, અને નિશ્ચય નહીં કહે છે દેહ ને આત્મા જુદા એ કથન સાચું. એમ ન હોય, એક સાચું હોય ને એક ખોટું હોય. વ્યવહારનું કથન ખોટું હોય, જૂઠું હોય, નિશ્ચયનું કથન સાચું હોય. એટલા માટે તો વાત કરી, એમી ચાલે છે. વ્યવહારનું કથન સાચું છે, કઈ સર્વથા ખોટું થોડું છે. અરે પ્રભુ, ભેદ જ્ઞાન છે આ તો, નિશ્ચય વ્યવહાર વચ્ચેનો ભેદ જ્ઞાન છે. વ્યવહારને સગળો એ ભૂતાર્થ અસત્યાર્થ છે. આ ભૂતાર્થને આશ્રય સામે દર્શન થાય છે, બીજો કોઈ ઉપાય છે? હવે ગાથા 28 આવે છે. જીવથી જુદા પુદગલ મહી આ દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કે ઓળી તણુ વંદન થયું સ્તવના થઈ. ગાથાનો જીવથી બિન આ પુદગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી. હવે અજ્ઞાની જીવ હજી પોતાની વાત ટકાવવા માટે એમ કહે છે કે જીવથી ભિન્ન આ પુદગલમય દેહની સ્તુતિ કરીને સાધુ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી. એમ કે જીવથી ભિન્ન આ દેહની સ્તુતિ કરે છે મુનિઓ, તો એ માને છે કે અમને સ્તુતિ થઈ. હવે એનો ખુલાસો ટીકામાં વિશેષ કરે છે. જેમ પરમાર્થથી ખરેખર શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ છાશ્યું સોનું એવું નામ કહેવામાં આવે છે, તે વ્યવહાર માત્રથી જ કહેવામાં આવે છે. તેવી રીતે પરમારથી શુક્લ રક્ષણું, રક્ષણું એટલે સફેદ અને રાતાપણું તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ શરીરના ગુણો, જે શુક્લ એટલે સફેદ, રક્ત એટલે રાતો એ વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવળી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે, તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચય રહીએ, શરીરનું સ્તવન કરવાથી, સ્તુતિ કરવાથી આત્માની સ્તુતિ થઈ શકતી નથી, આત્માનું સ્તવન બનતું નથી. હજી આ અજ્ઞાની જીવ થાયકો નથી એટલે દલીલ કર્યા કરે છે. કે મુનિ મહારાજ પણ સ્તુતિ કરે છે અને એ તો જાણે છે કે જીવથી ભિન્ન છે શરીર, તો શરીર ભૂતગલમય શરીરને જોઈને સ્તુતિ કરે છે. પણ એને મિથ્યાત્વનો દોષ નથી લાગતો, મિથ્યાત્વ રહી શુભભાવ થાય છે એને. અને તને તો મિથ્યાત્વનો દોષ લાગ્યો, જીવને આત્મા દેહને એક જ મહેનત છે. એ તો મુનિ સ્તુતિ કરે છે, તીર્થંકરની સ્તુતિ કરે, ઇન્દ્ર મહારાજ પણ સ્તુતિ કરે, તો એ કઈ એક નથી માનતા નાની, એ તો જુદા જુદા માને, તો એના દ્રવ્યગુણ પર્યાયને જુએ છે. ભાવાર્થ, અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે, તો વ્યવહારના આશરે જળની સ્તુતિનું શું ફળ છે, એવો એક પ્રશ્ન ઉઠો. તેનો ઉત્તર, વ્યવહાર નહીં સર્વથા સત્યાર્થ નથી. જોયું કેમ કે ઓલા જીવથી ભિન્ન ઉદગલમયની સ્તુતિ કરે છે મુનિઓ શરીર જોઈને, એની અપેક્ષા એ વાત કરે છે. એટલો વ્યવહાર હોય છે શાસકને, કેમ કે એનો અરૂપ્યાત્મા તો દેખાતો નથી, આ જન્મસ છે. તીર્થંકર ભગવાનના દર્શન કરે છે, દેહને જોઈને દર્શન કરે છે, એનો અરૂપી આત્મા એ દેખાતો નથી, તો એ એટલો વ્યવહાર છે એને. પણ એને તો એ જુદાય છે એટલે મિથ્યાત્વનો દોષ લાગતો નથી, મિથ્યાત્વ એ શુભભાવ થાય છે. એમ અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જળ છે, તો વ્યવહારના આશરે જળની સ્તુતિ શું ફળ છે, એમ. તેનો ઉત્તર, વ્યવહાર નહીં સર્વથા અસત્યાર્થ નથી. નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કયો છે, નિશ્ચયની મુખ્ય કરી વ્યવહારને ગૌણ કરી એને અસત્યાર્થ કહેવામાં આવે છે. મિથ્યાત્વ છોડાવવા માટે છે. વળી છદ્મસને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી. જો પોતાનો આત્મા દેખાતો નથી અને પરનો આત્મા દેખાતો નથી છદ્મસને, શરીર દેખાય છે, અજ્ઞાની પ્રાણીને શરીર દેખાય છે, તેની શાંત મુદ્રાને દેખી જો પોતાને પણ શાંત ભાવ થાય છે. મંદિરમાં જાય કશાયો બધા ઢીલા પડી જાય, આવો ઉપકાર જાણી શરીરના આશરે પણ સ્તુતિ કરે છે. મુનિરાજ કરે છે, સાધક કરે છે, પંચમૂર્તાવાળા કરે છે સ્તુતિ, એમ શરીરના આશરે પણ સ્તુતિ કરે છે, તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ એટલો ઉપકાર છે. એટલું એને સમજાવવા માટે કહ્યું છે. બાકી એને તો કહ્યું, જીવથી ભિન્ન, આ જીવથી ભિન્ન જ દેહ જુએ છે, છતાં એ દેહમાં બિરાજમાન પરમાત્મા છે અને ચેતન પરમાત્મા છે, એમ આના માધ્યમથી આના દ્વારા એની સ્તુતિ કરે છે, તો વ્યવહાર છે એને શુભ ભાવ છે. પણ દેહ ને આત્મા એક માનીને સ્તુતિ કરે છે એ તારીભૂલ છે. દેહ ને આત્મા ભિન્ન છે એમ જાણીને સાધક સ્તુતિ કરે છે, ગુરુદેવની ભક્તિ કરે, સ્તુતિ કરે, વંદન કરે, એ કઈ દેહને વંદન થોડો કરે છે, દેહમાં રહેલા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. હે પ્રભુ, આપની શુદ્ધ પ્રણતિને સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કરું છું, આપની વિતરાગ પ્રણતિને નમસ્કાર કરું છું, દેહને નમસ્કાર નથી કરતો હું. કેમ કે તમારા જેવું મારે થવું છે. શરીરને નમસ્કાર, શરીર તો જળ છે પણ શરીરમાં એનો આત્મા રહેલો છે, એટલે બીજા શરીરને નહીં નમસ્કાર કરતા, એના શરીરમાં રહેલો એનો આત્મા નમસ્કાર કરે છે. દૂધ ચારથી કહેવાય દેહના આત્મા એક છે, વ્યવહારિક કહેવામાં આવે. એટલે પંડિતજીને ખુલાસો કરવો પડ્યો, સર્વથા સત્યાર્થ નથી. કેમ કે એમાં આવ્યું ને, સાધુ પુરુષો પણ સ્તુતિ કરે છે પણ એ વ્યવહાર છે નિશ્ચયપૂર્વક એની પાસે, અને અજ્ઞાની પાસે નિશ્ચય વિનાનો વ્યવહાર એ અજ્ઞાનમાં જાય છે. દેહને જ આત્મા એક માને એ એની ભૂલ છે. આ બધી અંદરની વાતો છે. ઉપરની વાતને ગાથાથી કહે છે. હવે ઓગણત્રીસ ગાથા, પણ નિશ્ચય નથી યોગ્ય એ નહીં દે ગુણ કેવળી તણા, જે કેવળી ગુણને સ્થવે પરમાર્થ કેવળી તે સ્થવે. તે સ્થવન નિશ્ચયમાં યોગ્ય નથી, નિશ્ચયમાં યોગ્ય નથી. અતિથી ગાથા વાંચો 28-29. તોરાએ કહ્યું ને, દેહ જીવથી દેહ ભિન્ન છે, ઉદ્ગલભાઈ એને સાધુ નમસ્કાર કરે છે તો એનો જ ઉત્તર આપે છે. ટીકા ન વાંચો તમે તો એનો ઉત્તર આપે છે. તે સ્થવન નિશ્ચયમાં યોગ્ય નથી, એટલે કે વ્યવહાર નહીં એ સ્થાને છે, નિશ્ચય યોગ્ય નથી. કારણ કે શરીરના ગુણો કેવળીના ગુણ નથી, નિશ્ચયથી એ વાત સાચી નથી. એમ જે કેવળીના ગુણોની સ્તુતિ કરે છે તે પરમાર્થથી કેવળીની સ્તુતિ કરે છે. આ કેવળીની સ્તુતિ કેમ કરવી પણ હવે, કે કેવળી તો દેખાતા નથી, એનું શરીર દેખાય છે. અહીંયા આત્મા બેઠો છે ને એની સ્તુતિ કર, એટલે કેવળીની સ્તુતિ થઈ ગઈ. સ્તુતિનો પ્રકાર એ કંઈક જુદા પ્રકાર નથી. કહ્યું હતું કે પ્રભુ એનું શરીરને ગૌણ કરું અને આમ તમે પગે લાગો કે આપના કેવળ જ્ઞાનને હું દર્શન કરું છું તો એ કેવળીની સ્થિતિ થશે નહીં, પણ વ્યવહારે થશે કે નહીં, કે વ્યવહારે નહીં થાય. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. અહીંયા નિશ્ચય પ્રગટ થાય પછી તું સ્તુતિ કર તો વ્યવહાર કહેવાય, પણ અહીંયા તો આત્મા તો જાણ્યો નહીં. અને આમ કહ્યું તો એના લક્ષ્ય તો નિમિત્તના લક્ષ્ય તો રાગ થશે, વિતરાગ ભાવ તો પ્રગટ નહીં થાય. ભલે અર્યંતના દ્રવ્યો ઉપર એને જાણ એમાં રોકા, અર્યંતના દ્રવ્યો ઉપર એને જાણવામાં રોકાય તો પણ મોક્ષય ન થાય. બલકે રાગની સાથે મોહ કાયમ રહીએ. મિથ્યા તો સહિત નો રાગ થાય, નિમિત્તના લક્ષ્યે અજ્ઞાનીને મિથ્યાત્વ સહિતનો રાગ થાય. મોટું પાપ અને થોડું કુઈન, કુઈન થોડું અને પાપ મોટું. નિમિત્તના લક્ષ્યે ત્રણ કાળમાં ધર્મની પ્રાપ્તિ પ્રગટતા નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન હોય નહીં. એની સામે બેસી જા સમોસણમાં તું જોયા કર. નિમિત્તના લક્ષ્ય નૈમિત્તિક રાગ ઉત્પન્ન થાય. ભગવાન આત્માને અંતર લક્ષ્ય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એનું નામ કેવળીની સ્તુતિ છે. પોતાના આત્માને જાણીને શ્રદ્ધાન કરવું એનું નામ નિશ્ચય સ્તુતિ છે. એમાં બહુ ક્ષય થાય. આ વ્યવહારનો પક્ષ કેમ રહી ગયો, કે જ્ઞાનીઓ પણ ભગવાનની પૂજા કરે, જાત્રા કરવા જાય, વંદન કરે, સમજી ગયા? આમ આમ ઘોઘરા બાંધી નાચે ઇન્દ્ર મહારાજો એકાવતારી. તો આહા, હવે એકાવતારી પુરુષ છે, ઇન્દ્ર મહારાજ દેવો એની સ્તુતિ કરે, તો પછી આપણે એ કરે, જ્ઞાની કરે, એમ આપણે કરવું? જ્ઞાની કહે છે કે અમે કરીએ એમ ન કરવું, અમે કહીએ એમ તમે કરો. આ વ્યવહારનો પક્ષ કેમ રહી ગયો? કે જ્ઞાની પણ શાસ્ત્ર વાંચતા હોય, સ્વાધ્ય કરતા હોય, એ જોઈ ગયો. શાસ્ત્રથી જ જ્ઞાન થાય. હવે સમજાણું, હા, કેમ આટલું બધું એને જ્ઞાન કેમ છે? ગુરુદેવને વિચાર છ કલાક વાંચે છે, એ ચોટી ગયો શાસ્ત્ર વાંચે, ઓનું જોઈને. કેમ કે જ્ઞાન થતું હોય તો જ વાંચે ને, શાસ્ત્ર સ્વાધ્યાય કરે ને, અને ભગવાનની પૂજા કરવા જાય, અને સ્તુતિ કરવા જાય છે બપોરે 3-4 હવા 4, તો એ ભક્તિ કરે છે તો લાભ માટે કરતા હોય ને, એ ભક્તિમાં કોક ચોટી ગયો, કોક શાસ્ત્રમાં ચોટી ગયો. પછી ગુરુદેવ જાત્રા કરવા નીકળ્યા, પછી જાત્રામાં ચોટી ગયેલો. હા હા, જ્ઞાની તો કરતા હોય તો સમજીને કરતા હોય ને, એને પૂછાય નહીં. આપણે સમજી ગયા, હા, જાત્રા કરવા ગયા, ચાલો આપણે જાત્રા કરવા જઈએ. એનો જે બાહ્ય પ્રવૃત્તિ દેહ મન વાણીની એ દેખાય છે, પણ અંતરની પણ નથી જોયો તો નથી, તે પૂછતો નથી કે તમે આ જાત્રા કરવા જાઓ છો તો હું એ જાત્રા કરવા આવ્યો તો આપને ધર્મ થયો, મને ધર્મ થાય કે નહીં? કે મને ધર્મ ન થાય ને તને ન થાય એમ કે કરતો, મને ધર્મ ન થાય ને તને, મને શુભ ભાવ થયો છે, અને જો તને કશાય નહીં મનતા હોય તો શુભ ભાવ થાય. પછી શાસ્ત્ર વાંચે, સાહેબ તમે શાસ્ત્ર વાંચો છો તો જ્ઞાન માટે વાંચો છો, તું એ શાસ્ત્ર વાંચો છો તો આપને પણ જ્ઞાન થાય કે નહીં? શાસ્ત્ર વાંચીને તો મને થાય, કે મને શાસ્ત્ર વાંચતા જ્ઞાન ન થાય અને તને ન થાય? હે, શાસ્ત્ર વાંચતા જ્ઞાન થાય, મને ન થાય, તને ન થાય, તો પછી જ્ઞાન કેમ થાય? કે આત્મા તરફ જાય ઉપયોગ, ને આત્માને જાણે અને શાસ્ત્ર બંધ કરી દે તો જ્ઞાન થાય. આ બધો વ્યવહારનો પક્ષ કેમ હાયલો? હાયલો એનું કારણ છે સાધકનો બહારના વ્યવહાર, એ દેખાય ઇન્દ્રિય જ્ઞાનથી. ઓલું અતિન્દ્રિય જ્ઞાન તો એની પાસે છે નહીં, એનું આત્મા શું કરે છે તો ખબર નથી. પણ શાસ્ત્ર વાંચતા હોય તો જ્ઞાન માટે વાંચે જ ને. ગુરુદેવ જોઈ ગયો, સમજી ગયા? હા, એ ચોટી ગયો શાસ્ત્ર, એ પૂજા કરવા બેઠો તો આ પૂજા કરવા બેઠો, એ ઉપવાસ કર્યો તો આને ઉપવાસ કર્યો, એની હાર લેવાનો ભાવ ના આવ્યો એને ઉપવાસ કર્યો, પોતે ઉપવાસ કર્યો. ઋષભદેવ ભગવાનને હારનો જોગ નથી હોવો, સમજી ગયા? ભાઈ વર્ષી તો કરતા મુગત અંધાધૂંધી ચાલે છે. વ્યવહારનો પક્ષ નિશ્ચય વિનાનો, નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ઉપવાસ પણ ભાવ આવે, જાત્રાનો ભાવ પણ આવે. ગુરુદેવ રોજ 20 મિનિટ બેસતા હતા ભક્તિમાં, વાંચન પછી સીધા ભક્તિમાં જાય, બે બહેનો ભક્તિ કરાવે, સમજી ગયા? ભક્તિમાં બેસતા તો એ ભક્તિમાં બેસે છે, આપણે ભક્તિમાં ચોટી જાઓ. કેમ કે જ્ઞાની લાભ વિના કરતા છે. અરે, ધાર્મિક કાર્ય જુદું ને શુભ ભાવની ક્રિયા જુદી, દેહ બનવાની નીકળ્યા તો જળની છે, એની આરે તો કઈ લેવા દેવા, બહુ ફેર, બહુ ફેર. એનાથી ભેદજ્ઞાન કરવું, એનાથી એકતા કરી ગઈ. ટીકા 29 કાથા એની ટીકા, જેમ ચાંદીનો ગુણ જે સફેદ ગુણ, એનો સુવર્ણમાં અભાવ છે, ચાંદીમાં સોનાનો અભાવ છે, અસ્થિ નાસ્તિ અનેકાન છે, ચાંદી ચાંદી પણ છે સોના પણ નથી એનો અભાવ છે, માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સફેદ સોનું છાસ્યું સોનું એમ કહેવાનું, પણ નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમનાથી જ તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે, પીળું તે સોનું સફેદ તે સોનું નહીં, સફેદ તો ચાંદી છે, ચાંદી ભેળસેળ કરી અને નામે કહેવાય કે આ છાસ્યું સોનું સફેદ સોનું પણ એમ છે નહીં, એનું લક્ષણ તો પીળાપણું છે, એ પીડાસ પીડાસમાં ફેર, હળદીની પીડાસ જુદી, કલરની પીડાસ જુદી, સોનાની પીડાસ જુદી, સુવર્ણના ગુણ જે પીડાપણું આદિ છે તેમના નામથી સુવર્ણનું નામ થાય, તેવી રીતે શરીરના ગુણો શરીરના ધર્મો, ગુણો એટલે ધર્મો, જે શુકલ એટલે સફેદ, રક્તપણું એટલે રાતું વગેરે, તેમનો તીર્થંકર કેવળી પુરુષમાં અભાવ છે, એ આત્મામાં ક્યાં ધોળું ને રાતું શરીર કરી ગયું છે કે કોઈનો જીવ રાતો અને કોઈનો કોઈ તીર્થંકર રાતા અને કોઈ તીર્થંકર ધોળા, એમ તીર્થંકરના બે પ્રકાર હશે, હા હા, કે કોઈ તીર્થંકર શામળા કાળા સૌરાષ્ટ્રમાં કે ના, કોઈ તીર્થંકર કાળા ધોળા કે રાતા છે, એ બધા પરમાત્મા છે, ચેતન પરમાત્મા જ્ઞાનમય છે, આ દેહનો આરોપ આપી એમ કહેવાય, તેમનો તીર્થંકર કેવડી પુરુષમાં અભાવ છે, માટે નિશ્ચયથી આ ભેદ જ્ઞાન ચારે બાજુ ભેદ જ્ઞાન છે, શરીરમાં આત્માની નાસ્તી છે અને આત્મામાં શરીરની નાસ્તી છે, માટે નિશ્ચયથી શરીરના શુક્લરક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન વંદના ભક્તિ નથી થતી, તીર્થંકર કેવળી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થાય છે, જો હવે અહીંયા શું કહ્યું કે દેહનું સ્તવન કરવાથી તીર્થંકરનું સ્તવન ન થાય, પણ તીર્થંકરને કેવળી પુરુષનું સ્તવન કર તો સ્તુતિ થાય એટલું લીધું, સમજી ગયા, પણ કયા તીર્થંકરને ક્યાં કેવળી એ અધ્યાર રાખ્યું, કેમકે તને તો તીર્થંકરને કેવળી દેખાશે નહીં, હા એ તીર્થંકરને કેવળીની સ્તુતિ અહીંયા તું આ આત્મા તને દેખાશે, બહુ માર્મિક વાત કરે છે, ઇન્દ્રિય જ્ઞાનથી એનો આત્મા તને દેખાશે નહીં, એટલે એની જે સ્તુતિ તીર્થંકરની કેવળીને તારે કરવી હોય તો એને એના ઉપર લોક છોડી દે, એનું જાણવું સર્વથા બંધ કરી દે અને તારા ઉપયોગને આત્માને સન્મુખ લાવ અને આત્માને જો અને અનુભવ કર તો અમે એને તીર્થંકરની ને કેવળી સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે, તીર્થંકરને કેવળી બે શબ્દો મૂક્યા છે, એ બે શબ્દની પાછળ એ મર્મ છે કે કોઈ જીવ અંતર્મુખ થઈ જાય તો તીર્થંકરનું દ્રવ્ય હોય તો એને તીર્થંકરની સ્તુતિ કરી કહેવાય અને કોઈ સામાન્ય દ્રવ્ય હોય કેવળીનું તો એને કેવળીની સ્તુતિ કરી કહેવાય, તીર્થંકર કેવળી બે શબ્દ છે, કેમ કે બધા તીર્થંકર ન હોય, હરિયન બધા કેવળી હોય, હરિયન બધા કેવળી કહેવાય પણ બધા હરિયન તીર્થંકર ન હોય, તીર્થંકર થોડા હોય ને કેવળી તો જાજા હોય અનંતા હોય, એટલે તીર્થંકર કેવળીની સ્તુતિ બે શબ્દ વાપરે, એકલા તીર્થંકર શબ્દ ને વાપરો અને એકલા કેવળી પણ નહીં, અને તીર્થંકર હોય તો કેવળી હોય, તીર્થંકર કેવળી એટલે તીર્થંકર હોય તો કેવળી હોય, એટલે તીર્થંકરની મુખ્યતાથી આરે કેવળીનું નામ જોડી દીધું, એકલી તીર્થંકરની સ્તુતિ નહીં, એના જે તીર્થંકરના શરીરને એની જે વર્ણન કર્યું એ તો તીર્થંકરના દેહનું કર્યું, પણ એના દેહથી તીર્થંકરનો આત્મા જુદો છે. તીર્થંકર ને તીર્થંકર હોય તો કેવડી હોય, પણ કેવડી હોય એ બધા તીર્થંકર ન હોય. સામાન્ય કેવડી તો લાખો હોય, અત્યારે મહાવીર ક્ષેત્રમાં લાખો કેવડી બિરાજમાન. ગુરુદેવના વ્યાખ્યાનમાં આવે લાખો કેવડી છે અત્યારે મહાવીર ક્ષેત્રમાં, તાપતી ખંડ બધે થઈ, પણ લાખો તીર્થંકર નથી, ફક્ત 20 છે, ફક્ત 20. 160 ને 70 ઉત્કટ હોવા જોઈએ કોઈ કાળમાં, એને બદલે અત્યારે 20 છે, અને 20 થી ઓછા કોઈ કાળે ન હોય. 20 થી વધારેનો કાળ હોય, પણ 20 ના કોઈ દી 19 હોય એમ બનવાનું નથી. 20 ના નામ પાછી શાસ્ત્ર, આ 20 ના નામ ફરે નહીં. 19 ન હોય, 20 હોય. તીર્થંકર કેવડીની સ્તુતિ કરી, તીર્થંકર કેવડી પુરુષના ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર કેવડી પુરુષનું સ્તવન થાય. હવે એ તો અહીંયા ઇન્દ્રિય જ્ઞાનમાં દેખાય નહીં, એની સ્તુતિ કેવી રીતે કરવી એ ન્યાય છે. આની પાછળ અજ્ઞાની પરસન્મુખ જુએ તો પરસન્મુખમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ ન થાય, ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તીર્થંકર કે કેવડી તો છે નહીં, તો આરોપી આત્મા છે. ભાઈ ખ્યાલ આવ્યો? માનો કે એને દેહને ગૌણ કરી નાખે અને હું તો અરિહંતના દ્રવ્ય ઉપર એને હે ભગવાન તમને નમસ્કાર કરું, તમારા કેવળ જ્ઞાનને પગે લાગુ. એટલે પણ કેવળ જ્ઞાન તને દેખાણું કે દેખાણું બાકાણું નથી કાંઈ, પણ દેખાયા વિના સ્તુતિ છે નહીં, જાણ્યા વિના સ્તુતિ છે નહીં પણ તું કરે. હવે અમે દેહની સ્તુતિ કરીએ તોય તમે ના પાડો, અને એના આત્માની સ્તુતિ કરીએ તોય તમે ના પાડો છો. દેહની સ્તુતિ ના પાડો છો તો ઠીક છે, દેહની તો મારી ભૂલ થઈ કે દેહ છે એનાથી આત્મા જુદો છે. એટલે હવે દેહની સ્તુતિને હું આત્માની સ્તુતિ જ નથી માનતો, પણ તીર્થંકરની સ્તુતિ કરું કેવડી ભગવાનની, એમાંય તમે ના પાડો. કે ના પાડવાનું કારણ જાણ કે તારી પાસે એક ઇન્દ્રિય જ્ઞાન છે, આંખ, આંખે જો જ ને એ આત્મા ન જણાય આંખે. મન વળે પણ ન જણાય તો આંખ વળે તો ધોળું કાળું પીળું જણાય. કોઈ દી જ્ઞાન જણાય જ નહીં, કેવડી જણાય જ નહીં, પરમાત્મા જણાય જ નહીં, સિદ્ધ પરમાત્મા કે અરિયંત જણાય નહીં. હવે તમે કહેશો દેહની સ્તુતિ કરું તોય ભૂલ, અને હવે કંઈ દેહ દૌણ કરીને હે ભગવાન તમારે કેવળ જ્ઞાનને હું નમસ્કાર કરું છું તો સ્તુતિ થઈ કે નહીં કે ના, કેમ કે તને જાણવામાં આવતા નથી ભગવાન, તો પછી સ્તુતિ કેમ કરવી? કે એનું લક્ષ છોડી દે, આત્માનું લક્ષ કર તો સ્તુતિ થઈ જશે. ક્યારે શિષ્ય પ્રશ્ન કરશે પછી કે પણ તો તીર્થંકરને કેવડી સ્તુતિ કેમ થઈ, કે હું અત્યારે તીર્થંકરે નથી અને હું કેવડી નથી, અને તમે કહો છો કે ગ્રસ્ત અવસ્થામાં સ્તુતિ થાય તીર્થંકર કેવડી? એ પ્રશ્ન મોટો. તમે વાંચી ના પાડો છો અને અહીંયા તો હું તીર્થંકરને કેવડી છું નહીં અટાણે, તો પછી જ્યાં ઇન્દ્રિય જ્ઞાન જીતાય ને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ને આત્માનો અનુભવ થાય ત્યાં તમે કહી દીધું કે તને તીર્થંકરને કેવડી સ્તુતિ થઈ ગઈ, પણ પ્રભુ કેવડી છો નથી તીર્થંકર તો ત્યારે છું નહીં, સમજી ગયા? તો સ્તુતિ કેવી રીતે? કે આત્મા બધા કેવડી જ છે, બધા આત્મા મુનિને કેવડી છે, એવો પાઠ છે. કેવળ જ્ઞાન મય છે આત્મા, બધા આત્મા કેવડી છે, સ્વભાવે આત્મા સિદ્ધ સમાન છે, સિદ્ધ જ છે અત્યારે. આ સમયસાર તો સમયસાર છે, અદભુત સમયસાર છે, શાંતિથી એટલું અમે લખ્યું કે તીર્થંકર કેવડીની સ્તુતિ કરવાથી એની સ્તુતિ થાય, પણ એ કેવી રીતે થાય એ એકત્રીમાં કહેશે. એકત્રીમાં જણાવશે. અહીંયા તો એટલું કહ્યું કે દેહની સ્તુતિ થી તીર્થંકરની સ્તુતિ થતી નથી. તારે સ્તુતિ કરવી હોય તો તીર્થંકર અને કેવડીની સ્તુતિ કર. એ કેમ થાય એ આ મને આપ્યું, એ તો હવે આવશે. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યા કરે છે. આત્મા છે તે શરીરનો સ્વામી છે, માલિક છે. આત્મા છે તે શરીરમાં રહેલો છે અને એનો અધિષ્ઠાતા નામ માલિક છે. કોનો શરીરનો? કોણ? આત્મા અધિષ્ઠાતા છે. તેથી શરીરના થવનથી આત્માનો થવન નિશ્ચય કેમ યુક્ત નથી? એમ નિશ્ચય નહીંથી કેમ વ્યાજબી નથી? કેમ જૂઠું છે આ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છે. કારણ એનો સ્વામી તો છે, તો એનો સ્વામી છે તો શરીરનું સ્તવન કરતા આત્માનું સ્તવન કેમ નથી? હું નિશ્ચય કૃપા કરીને સમજાવો તો એ દ્રષ્ટાંત આપશે. જેમ નગરનું વર્ણન કરતા છતાં રાજાનું વર્ણન કરાતું નથી, નગરીનું વર્ણન કરવામાં આવે તેથી કરીને રાજાનું વર્ણન ન થયું. નગરી જુદી, રાજા જુદો છે, રાજાનું વર્ણન કરાતું નથી. તેમ દ્રષ્ટાંત, તેમ દેહના ગુણોનું સ્તવન કરતા, દેહ રાતો અને ધોળો એ ગુણો છે એનું સ્તવન કરતા કેવળીના ગુણોનું સ્તવન થતું નથી. એ તો પૂદગલના ગુણોનું સ્તવન છે. ગાણા ગયા, પૂદગલના ગાણા ગયા છે, આત્માના ગાણા ક્યાં ગયા? એમાં ઉપરના અર્થનું ટીકાકાર ટીકામાં કાવ્ય કહે છે, આ નગર એવું છે કે, જો નગરનું વર્ણન કરે છે, નગરનું વર્ણન કરતા રાજાનું વર્ણન ન થાય એમ કહે છે, આ નગર એવું છે કે જેણે કોટ વડે આકાશને ગ્રહ્યું છે, અર્થાત તેનો ગઢ બહુ ઊંચો છે. ઘણા કિલ્લા બહુ ઊંચા હોય, એકદમ આમ એકદમ ઊંચો આકાશ સુધી પહોંચે એના જેવું ઉપમા આપી, તેનો ગઢ બહુ ઊંચો છે. એક બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે, ચારે બાજુ આ લીલોછમ બગીચાઓ, એવું નગરી આજુબાજુ ઉદ્યાન, અર્થાત ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે, લીલોછમ બધું. બે, ત્રીજું, અને કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું હોય, અર્થાત ખાઈ બહુ ઊંડી છે. એક કિલ્લો બહુ ઊંચો, એક એની અંદર બધી ઉજામ એકદમ ઝાડ પાન બધું બહુ બગીચાઓ, અને બીજું કોટને ફરતે ખાઈ હોય. આ જૂનાગઢમાં જો જાઓ તો જૂનાગઢનો જે ઉપરકોટ કિલ્લો છે એ કિલ્લાની આજુબાજુ અત્યારે ખાઈ દેખાય છે. બુરાઈ ઘણી ગઈ પણ છતાં દેખાય. એમાં પાણી ભરી રાખે, ખાઈમાં અગાઉના કાળમાં લોકો પાણી ભરે એટલે ગઢ ઉપર કોઈ ચડી ન શકે. એટલી ખાઈ હોય મોટી, પાણી ભરેલી, એટલે કિલ્લા ઉપર કોઈ ચડી ન શકે, નકર તો કિલ્લા ઉપર કોઈ ચડી જાય, એટલા માટે ખાયો ખોદી રાખે. એમ ત્રણ પ્રકારે નગરનું વર્ણન કરે છે. હવે તો બધું કિલ્લાઓ તૂટી ગયા અને દરવાજો ન રહ્યા અને કાંઈ ન રહ્યું. આ તો અગાઉના કાળમાં હતું, પહેલા ચાલતું હતું. જૂનાગઢમાં 12 વર્ષ સુધી લડાઈ ચાલી પણ કિલ્લામાં કોઈ દાખલ ન થઈ ગયું. એમ આમ નગરનું વર્ણન કરવા છતાં, નગરીનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. એમ કે શરીરની વર્ણન કીનું, રાતું ને ધોળું ને કાળું ને, એનાથી કંઈ આત્માનું વર્ણન છે નહીં. કારણ કે જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે, પેલા શિષ્યે પ્રશ્ન કર્યો હતો ને કે આત્મ શરીરનો અધિષ્ઠાતા માલિક છે તો એની સ્તુતિ કરતા એની સ્તુતિ થાય કે ન થાય એનો દાખલો આપ્યો. જોકે રાજા તેનો નગરીનો અધિષ્ઠાતા માલિક છે તો પણ કોટ બાગ ખાઈ આદિ વાળો રાજા નથી. રાજા તો જુદો છે, નગરી જુદી છે. તેવી રીતે શરીરનું સ્તવન કરે તીર્થંકરનું તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે. શ્લોકાર્થ: જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જૈવંત વર્તે છે. જિનેન્દ્રનું રૂપ એટલે એના શરીરનું ઉત્કૃષ્ટપણે જૈવંત વર્તે છે. કેવું છે તે? જેમાં સર્વ અંગ હંમેશા અવિકાર અને સ્તુતિ. સમચતુષ્ટ એનું શરીર એવું હોય કાટીલું, કોઈ પણ જાતનું બેડોળ ન લાગે એકદમ. તેને કે આનું શરીરનો બાંધો બહુ સરસ વ્યવસ્થિત છે. જેમ કે આપણે પ્રતિમા જોઈએ બાહુબલીજીની, તો એકદમ સર્વાંગી આખું શરીરનું રૂપ બહુ એકદમ લાગે ઘાટીલું એમ કે છે. એવી રીતે તીર્થંકર પરમાત્માને કોઈ પ્રકૃતિ હોય એટલે એનું શરીર કોઈ જુદા પ્રકારનું હોય બાંધો. જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જીવન કરતે છે. કેવું છે તે? જેમાં સર્વ અંગ હંમેશા આંખ કાન નાક હાથ આખું સર્વાંગી. એનું રૂપ જોવું હોય તો બાહુબળીને જોઈ લો. હા હા, ગુરુદેવ થંભી જાય જો તે વિતરાગની વૃત્તિ છે. અવિકાર અને સુસ્થિત સારી રીતે સુખરૂપ સ્થિત છે. જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે. એ બાળક હોય ને તો એની સામે જોયા કરે લોકો એટલી કુન પ્રકૃતિ બાળકની ઉંમર હોય, નાની ઉંમર હોય ત્યારે પણ લાવણ્ય એવું હોય કુન પ્રકૃતિ. ઘણા જીવો એવા હોય એની પ્રતિભા ગુરુદેવની પ્રતિભા જોઈને આમ જોઈ લઈએ લોકો ગુરુદેવને. હા હા, ચોથા ભાઈ તીર્થંકર થવાના છે એટલે અત્યારે એની કુન પ્રકૃતિ પણ અને વર્તમાનમાં પણ એવી હતી. જેમાં અપૂર્વ સ્વાભાવિક લાવણી છે અર્થાત જે સર્વને પ્રિય લાગે છે જોઈને, જોયા જ કરે. અને જે સમુદ્રની જેમ ક્ષોભ રહીત છે ચળાચળિત, એના અંગોપાંગમાં પણ સ્થિરતા દેખાય, ચળાચળ ન દેખાય. શરીરનું વર્ણન બધું થઈ, આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી એટલે શરીરના સ્તવન કરવાથી તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. તીર્થંકરનું સ્તવન થતું નથી એમ ન લેખું, તીર્થંકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. કારણ કે જોકે તીર્થંકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતા પણ છે, અધિષ્ઠાતા એટલે શરીરમાં રહેલા છે એમ, એ શરીરના માલિક છે એમ નહીં, એ શરીરમાં જીવ રહેલો છે એમ, તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણી આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. શરીરનો કોઈ ગુણ આત્મામાં પ્રવેશ કરતો નથી, નાસ્તી છે. માટે શરીરના સ્તવનથી ભગવાનનું સ્તવન થતું નથી, પરમાત્માનું સ્તવન કરવાની આખી વિધિ જે ઇન્દ્રિય જ્ઞાનથી એના દેહને જોઈને સ્તુતિ કરતો હતો, તો એ અજ્ઞાની પાસે ઇન્દ્રિય જ્ઞાન હતું. હવે ઇન્દ્રિય જ્ઞાનથી એને જોઈને સ્તુતિ કરતા એ જ્ઞેય અને જ્ઞાયકની એકતા હતી એટલે સ્તુતિ નહોતી થઈ. એ જ્ઞેય જ્ઞાયકનો શંકર તો તૂટીને જ અનુભવ થાય તો એ તીર્થંકરની સ્તુતિ કરી કહેવાય એમ હવે કાલે આવશે. એકત્રિકા કાલ હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. આ નિશ્ચય સ્તુતિના પ્રકાર પાડશે. એમાં પહેલો પ્રકાર, તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. એ જ્ઞેય અને અહીંયા છે જ્ઞાયક, એ જ્ઞેયની સામે જોતો હતો, એ જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થતો હતો, એ જ્ઞેયનું લક્ષ છૂટી ગયું. તીર્થંકર પરમાત્માની સામે જોવાનું સર્વથા બંધ થઈ ગયું. હા હા હા, પર્યાતિક ચક્ષુ સર્વથા બંધ કરી, વ્યવહાર નહીં થી એ જોતો તો ત્યાં સુધી ભગવાનના દર્શન નહોતા થતા, સ્તુતિ નહોતી થતી. આ 31મી ગાથા બહુ ઊંચી છે, અલૌકિક છે, બહુ ઊંચી છે. કાલે આવી જશે, સોમવાર છે ને કાલે. એટલે આ તો બધું સાધારણ હતું એટલે બહુ કંઈ અમારો કોણ આમાં સમજવાનું આ 31 છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં એકતા થઈ છે. ભેદ જ્ઞાન કરવાની તાકાત ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. જે એકતા કરે એ સાધન દ્વારા વિભક્ત ન થાય, જુદાપણું ન થાય, એના માટે પ્રજ્ઞા જોઈએ, જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન. એમ કે સ્તુતિ કરવા જતા પણ જ્ઞેય જ્ઞાયકનો શંકર દોર થતો. જ્ઞેય અને જ્ઞાયકની એકતા થતી હતી. એમાં જ્ઞેય શબ્દ લખો, નિમિત્ત શબ્દ ન લખો, કેમ કે જગતમાં કોઈ નિમિત્ત નથી. જ્ઞેય છે બધા પદાર્થ. બોલી સાહેબ, એક વાર કહ્યું તો વાંચન મોદી સાહેબ કે આ તમે શું કહ્યું કે જગતમાં કોઈ નિમિત્ત નથી? ના, કોઈ નિમિત્ત બધું જ્ઞેય છે. પણ એ પ્રશ્ન એક જણાય કર્યો આખા સમાજમાં, કોઈ પ્રશ્ન ના કર્યો, કોઈ ઘેરાય એવું નહીં કે આ તમે શું કહ્યો છો, આ તમે ખોટું કહેવાઓ છો એમ કહીને પણ કોઈ કઈ કઈ હોત તો ખુશી થાત કોઈ આવ્યું. જેને નિમિત્ત દેખાય છે એને નૈમિત્તિક રાજથી આવીને રહીએ નહીં, અને જેને જ્ઞેય જણાય છે એને આ જ્ઞાનથી આવીને ન રહીએ, અને એ જ્ઞેય બને ત્યાં સુધી એ જ્ઞાન ન થાય. આ જ આત્મા જ્ઞાન અને આત્મા જ્ઞેય. આત્મા ધ્યેય અને આત્મા જ્ઞેય. ખ્યાલ આવશે. ખ્યાલ સારો સમજવા જેવું ખાસ. જ્ઞેય જ્ઞાયકનું શંકર દોષ એકતા થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેયને જાણે છે ને એમાં મારા પણ કરે છે. પુત્ર જણાય, પુત્રી જણાય, ઘર જણાય, મકાન જણાય, મારું મારું જેને જાણે મમતા કર્યા વગર રહીએ જ નહીં. નિયમ છે એ બહુ સારા પ્રકાશમાં કહ્યું. ઇન્દ્રિય જ્ઞાન અરૂપી આત્માને તો જાણતો નથી, અને જેને જાણે છે દેહાદીને એને પોતાનો મહિના વાર જ્ઞેયજ્ઞાયક શંકર દોષ તોડવાની ગાથા છે. એટલે જ્ઞેયજ્ઞાયકનો જે વ્યવહાર છે એ તોડવા જેવો છે. કરતા કરવું સંબંધ તો નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, કેમ તો કોઈ નિમિત્ત નથી. હવે એવો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એ તોડવા જેવો છે. એ તોડે તો મોક્ષ થઈ જાય. જ્ઞાતા જ્ઞેયથી જ વાત ઉપાડી, નિમિત્ત નૈમિત્તિકને યાદ જ ન કરી. કાંઈ જ્ઞાયક છે અને આ તીર્થંકર ભગવાન એ જ્ઞેય છે. હવે તીર્થંકર ભગવાનની સામે જોઈ તું તો જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ એકતા થઈ જશે. જ્ઞાન અને જ્ઞેય જુદા નહીં રહીએ, જુદા નહીં દેખાય. જ્ઞેયમાં આત્મબુદ્ધિ થશે એટલે જ્ઞેયનું લક્ષ છોડી અને આ જ્ઞેયને જો તારું કામ થઈ જશે. એવી કથા છે. બોલો પરોપકારી છે સદગુરુદેવ.